नमोऽरिहन्तानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्रायानं नमो लोये सर्वसाहूणं। जो आत्मानुशासन ग्रंथ में मंगलाचरण छे स्क्रीन पर શ્રી જિન શાસન ગુરુ નમો, આપણે બધા સાથે ગાઈ શકીએ, નાના વિધિ સુખ કાર આત્મહિત ઉપદેશ દે કરું મંગલાચાર, મહાદુરંદર સર્વજિન નિર્મમ સુખદ સદાય લાયક દાયક ધર્મ લક્ષણ લક્ષ સુહાર મહાજ્ઞાન વૈરાગ્યમય નિજ પર શાસન જાન સ્વપર પ્રકાશક બોધમય શ્રી જિન શાસન વાન સુંદર ભદ્ર ગુણે કરી દક્ષ સુજિન ઉપદેશ રજની વાસર તપ તપે જીતે મોહ કલેશ શાસન આત્મને કરે અણે વિભાવ સુધી વધે સદા ગુણ શ્રેણીએ ઢળે સુઢાળે વી વાવે સમ્યક બીજને દરે નલેશ પ્રમાણ શમદમ ચરણ ગુણે કરી છાંડે બીજો વાર રહત સદા નિજ રૂપમાં વાદે દિન દિન વાર લાભ લહે નિજ ધર્મનું બંધુ ગુરુ ભગવાન આચાર્ય કલ્પ સમગુણ નિધિ ટોડર વલ્લ સુદક્ષ કરી ટીકા હિન્દી વિશે જિન આજ્ઞા અનુલક્ષ તસુ આશયને અનુસરી ગુર્જર ભાષામાં નિજ પર આત્મ હેતુ કહું જો આત્માનું શાસન ગ્રંથાધિરાજ છે જેની રચના ભગવત ગુણભદ્ર આચાર્યએ કરી છે અને એની ટીકા પંડિત ટોડરમલજીએ કરી છે એનું આપણે આજે અનુવાદ છે એ સોમચંદ પંખાલાલ શાહ એમણે આ ગુજરાતી અનુવાદ કરેલો છે એ આપણે વાંચી રહ્યા છીએ। અત્યાર સુધી આ સોલ સાયન્સ ક્લાસમાં આની છ ગાથાઓ પૂરી થઈ ગઈ છે અને સાતમી ગાથા ચાલુ છે। આ સાતમી ગાથામાં જે શ્રોતાનું સ્વરૂપ કેવું હોય એનું વર્ણન ચાલી રહ્યું છે। આજે એના માટે હું એક બીજું પણ રેફરન્સ લાવ્યો છું, મોક્ષમાર્ગ પ્રકાશક। એ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી પણ આજે આપણે થોડુંક જોશું, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એમાં પણ શ્રોતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ એમાં પ્રેઝેન્ટ કર્યું છે। જો સૌથી પહેલા શ્રોતાનું સ્વરૂપ અને વક્તાનું સ્વરૂપ એ બે ટોપિક આપણા ચાલુ છે, બરાબર? તો વક્તા તો કેવા હોવા જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ। લાસ્ટ ક્લાસમાં અહીંયા જયતીબેનની જે ક્લાસ થતો હતો એમણે વક્તાનું સ્વરૂપ એ જયારે વર્ણન કરતા હતા તો સૌથી ઉત્કૃષ્ટ વક્તા તો કોણ હોય કે સૌથી ઉત્કૃષ્ટ વક્તા તો તીર્થંકર ભગવાન, એને જ કોરિલેશનમાં સૌથી ઉત્કૃષ્ટ શ્રોતા કોણ હોય કે ગણધર ભગવાન હોય સૌથી ઉત્કૃષ્ટ શ્રોતા હોય। તો ગણધર ભગવાનને ખબર નહીં હોય શાસ્ત્ર, એમને અંતર્મુહૂર્તમાં જ 12 અને 14 પૂર્વની રચના કરી નાખે ને, અને તો પણ મહાવીર ભગવાનના ગૌતમ ગણધર કેટલો વખત હતા સાથે, મહાવીર ભગવાનની દિવ્યની કેટલા વર્ષો ખીરી, કોઈને ખ્યાલ છે કેટલા વર્ષો ખરી મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ? જો 30 યર્સની એજે એમણે મુનિ દીક્ષા લીધી અને 12 વર્ષ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે 42ની એજ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને એમનું આયુષ્ય કેટલું હતું? 72 યર્સ. એટલે 30 વર્ષ સુધી એમની દિવ્ય ધ્વનિ કરી. ગામે ગામ દેશો દેશ જઈને આવી રીતના કેવડી ભગવાનનો વિહાર થાય અને ત્યાં ત્યાં સમોસરણની રચના થાય. હવે ત્યાં સમોસરણની રચના થાય અને દિવ્ય ધ્વનિ ખરે. હવે જે આપણને શરૂઆતમાં તો ખ્યાલ જ છે ને કે સમોસરણમાં ગણધર નહોતા એટલે દિવ્ય ધ્વનિ ન કરી. એવો નિયમ જ હોય કે જ્યારે સમોસરણમાં ગણધર હોય તો જ દિવ્ય ધ્વનિ ખરે. હવે ગૌતમ ગણધર આવ્યા એટલે ઇન્દ્રભૂતિ આવ્યા, ગૌતમ ગણધર થયા અને પછી દિવ્ય ધ્વનિ ખરી, બરાબર. અને પછી આગળ શું થયું? 30 વર્ષ સુધી દિવ્ય ધ્વનિ ખરી. પછી જે દિવસે મહાવીર ભગવાનનો નિર્વાણ થયો એ દિવસે શું થયું? ગૌતમ ગણધરને એ દિવસે કેવળ જ્ઞાન થયું. થયું કે નહીં? તો એનો મતલબ 30 વર્ષ સુધી મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી હતી અને ગૌતમ ગણધર મુનિપદમાં હતા કે નહીં અને દિવ્ય ધ્વનિ સાંભળતા હતા, તો શું એમને નહીં ખબર પડી ગઈ પહેલી વારમાં કે ભાઈ આટલા વખત સુધી સાંભળવું પડે? આપણે બધા મુનિરાજમાં જે મુનિ સંઘ હોય ને તેમાં 2 જાતના મુનિરાજ હોય, એક જે સંઘમાં વિહાર કરે અને એક જે એકલા વિહાર કરે. એકલા વિહાર કરે એટલે એ મુનિરાજ કેવા હોય? જે આખા સંઘમાં જે સૌથી ઉત્કૃષ્ટ મુનિરાજ હોય, એમને બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, આચાર વિચારમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ હોય, એમને આચાર્ય પરમિશન આપે કે હા હવે ભાઈ તમે એકલ વિહાર કરી શકો છો, એમ કે તમારું ચારિત્ર એટલું શુદ્ધ છે કે એમાં કાંઈ દોષ લાગવાના ચાન્સ નથી, તમે એકલા વિહાર કરી શકો. તો મહાવીર ભગવાનનું સમોસરણ જે લાગ્યું તેમાં તમે સાંભળ્યું હશે કે આટલા હજારો મુનિરાજ હતા, આટલા આરિકામાંથી આઈ થિંક 1000 મુનિરાજ, આરિકા 3000, પછી લાખો શ્રાવક ને લાખો શ્રાવિકાઓ, એમ કરીને ચતુર્વિધ સંઘ કહેવાય. મુનિ આરિકા શ્રાવક શ્રાવિકા એમ. એટલે જેવી રીતના આચાર્યનો સંઘ હોય ને એવી રીતના મહાવીર ભગવાનનો સંઘ એમ. તો મહાવીર ભગવાનના સંઘમાં ગૌતમ ગણધર 30 વર્ષ સુધી રહ્યા, તો એમની શું એટલી એમ હજી રેડીનેસ નહીં હોય કે ભાઈ એકલ વિહારી થઈ જાય? એમને દિવ્ય ધ્વનિ પહેલી વાર સાંભળી અંતર મુહૂર્તમાં જ એમને 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન થઈ ગયું, તો પણ 30 વર્ષ સુધી હજી મુનિસંઘમાં હતા કે ભાઈ એમને હજી પરમિશન નહીં આપી હોય મહાવીર ભગવાને? હા, વિચાર આવે કે નહીં ક્યારેક આવી રીતના? જો આમાં જે શ્રોતા હોય ને એ શ્રોતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું બધું તમને કહું છું. જે ગૌતમ ગણધરને ઉત્કૃષ્ટ શ્રોતા કહેવાય છે, તો ઉત્કૃષ્ટ શ્રોતા શેના માટે કહેવાય છે? કેમકે જે જીવને સમ્યક દર્શન હોય, અવધિ મનપર્યાય જ્ઞાન હોય, 4 જ્ઞાનના ધારી હોય, એટલો ક્ષયોક્ષમ હોય, તો એ દિવ્ય ધ્વનિને સૌથી વધારે ઝીલી શકે છે. એમની તૈયારી નહીં હોય એટલે મહાવીર ભગવાને આ જ્ઞાન આપીએ પ્રશ્ન જ નથી. હવે એકવાર જે સર્વજ્ઞ કેવડી થઈ ગયા ને, હવે આચાર્ય ભગવાનની જેમ આજ્ઞા ન આપે કે જાઓ તમે જુદા જાઓ, તમે એકલ વિહાર કરી શકો છો, એવું ન હોય. સંઘમાં જે આચાર્ય સંઘ હોય ને એમાં એવી વ્યવસ્થા કદાચ જુદી હોય પણ આવી રીતના સમોસરણ આદિમાં ન હોય, ખ્યાલ આવે છે ને? અને ગૌતમ ગણધરને હવે કંઈ હજી સાંભળવાનું બાકી રહી ગયું હતું એવું પણ ન હોય, કેમકે જેટલી એમની શક્તિ હોય ને, જો આ થોડું સૂક્ષ્મમાં આપણે જઈએ, જેટલું કેવળ જ્ઞાનની તાકાત હોય ને, કેવળ જ્ઞાનમાં તો લોકાલોક બધું જણાઈ જાય ને, હવે કાંઈ જ બચ્યું નહીં જાણવા માટે, ખ્યાલ આવે છે? એ બધું જાણી લીધું એના પછી દિવ્ય ધ્વનિમાં કેટલું આવે? કે જેટલું જાણ્યું કેવળ જ્ઞાનમાં એનો અનંતમો ભાગ જ ખાલી દિવ્ય ધ્વનિમાં આવે, ખ્યાલ આવે? તો પણ દિવ્ય ધ્વનિમાં એટલો બધો મેસેજ હોય કે ગણધર બધું ઝીલી ન શકે. જેટલું દિવ્ય ધ્વનિમાં હોય એનો પણ અનંતમો ભાગ એ ગણધર ભગવાન ઝીલે, અને જેટલું એમના જ્ઞાનમાં ઝીલે છે, જણાય છે, એટલું બધું લખાતું નથી બાર અંગમાં. ખ્યાલ આવે છે ને? એટલે ચાર અંગના, ચાર જ્ઞાનના ધારી જે ગણધર ભગવાન હોય, એમનું જ્ઞાન આટલું વિસ્તૃત હોય. ખ્યાલ આવે છે ને? આટલું વિસ્તૃત જ્ઞાન હોવા છતાં એ મુનિરાજ અર્યન પરમાત્માની સામે સભામાં બેસીને સાંભળે છે, તો સેના માટે સાંભળે છે? શ્રોતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? ખ્યાલ આવે છે કે નહીં? એના માટે સાંભળે છે કે જે તત્વ સાંભળ્યા એ તત્વ જ હવે દ્રઢ થયા કરે. કેમ કે હજી જો પોતે કેવળ જ્ઞાન ઉત્પન્ન નથી કર્યું, એનો મતલબ હજી એમનામાં કચાશ રહી ગઈ છે ને કંઈક. ખ્યાલ આવે છે ને? નહીં તો પોતે જ સાધના કરત અને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી લેત, પણ હજી કેમ નથી કરી શકતા? કેમ કે એ પોતાના પુરુષાર્થની કમી છે. ખ્યાલ આવે છે ને? અને પુરુષાર્થની કમી છે તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છે, જ્યાં સાતમામાં જાય છે ત્યાં તો આનંદનો અનુભવ કરે છે, અને જ્યાં છઠ્ઠામાં આવી જાય તો શું કરે? તો મહાવીર પ્રભુની વાણી સાંભળે છે. ખ્યાલ આવે છે ને? શાસ્ત્રની રચના ત્યાં લખવાની કોઈ પદ્ધતિ નથી. જે આ અંગ પૂર્વાદિની રચના કરે છે તો એ ગાઈને બીજાને સંભળાવી દે છે. ખ્યાલ આવે છે ને? એવા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રોતા ગણધર ભગવાન હોય છે. જો આપણે અહીંયા અમુક ગુણો જોઈએ શ્રોતામાં, પછી મોક્ષમાં પ્રકાશકમાં બહુ સુંદર રીતે વર્ણન છે, એ આપણે વાંચીએ. જો સાતમી ગાથા છે, હવે આગળ શ્રી ગુરુ શ્રોતાના લક્ષણ કહે છે. હવે મારી પાસે ઓલી હિન્દી બુક નથી, એ હિન્દી બુકમાં ઓલો અનુવાદ જેથી બેન ગાતા હોય છે દર વખતે, આપણે ગુજરાતી બુકમાંથી ડાયરેક્ટ એનું જે ડિસ્ક્રિપ્શન છે વાંચ્યું છે નીચે. જો પ્રથમ તો આ શ્રોતાનું સ્વરૂપ કેવું હોય છે? પ્રથમ તો ભવ્ય હોય. ભવ્ય હોય એટલે ભાઈનું નામ ભવ્ય હોવું જોઈએ. હા, ખાલી ભવ્ય નામના લોકો જ સાંભળવા જઈ શકે એવું હોય એમ નહીં. ભવ્ય હોય એટલે શું? કે જીવોના બે પ્રકાર, એક ભવ્ય જીવ, એક અભવ્ય જીવ. જે ભવ્ય જીવ એટલે શું? કે એને અંદરથી સાંભળવાની રૂચિ થાય, એને અંદરથી એક ઇન્ટરેસ્ટ ડેવલપ થવો જોઈએ, જેને પોતાના કલ્યાણ કરવામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, એને શ્રોતા કહેવાય. જો પ્રથમ ભવ્ય હોય, કારણ જેનું ભવિતવ્ય જ ભલું થવા યોગ્ય ન હોય તેવા અનઅધિકારી જીવને શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કાર્યકારી થાય? ખ્યાલ આવે છે ને? જે ભવ્ય, ભવિને અભવિની ટેકનિકલ ડેફિનેશન આપણે જતા નથી, પણ સમજો આપણા ઘરે, સમજો આપણા મમ્મીઓ હોય ને, મમ્મીઓ શું કરે દીકરાને? કે જા બેટા મંદિર, મંદિરમાં જઈને પાઠશાળા આદિ બેસ, જરા ભણ. હવે છોકરાને ઇન્ટરેસ્ટ જ નથી. ખ્યાલ આવે? પણ મમ્મી જબરદસ્તી કરે ક્યારેક, ક્યારેક ગુસ્સો કરે, ક્યારેક કંઈક પ્રલોભન આપે કે ભાઈ ચોકલેટ લે, આ લે, હા, અને એમ કરીને છોકરાઓ પાઠશાળામાં બેસે. ભાઈ પાઠશાળામાં બેસે છે તો કોને સમજાય છે? એકચ્યુઅલી મેસેજનું ગ્રહણ કોને થાય છે? જેને પોતાને પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ હોય, જેને સાંભળવામાં કંઈ ઇન્ટરેસ્ટ હોય, રૂચિ હોય, તો એને મેસેજ સંભળાય છે અને સમજાય છે. બાકી તો આવે થોડું રમત કરે આમ તે, થોડા ભાવ નિર્મળ થાય છે ભગવાનના દર્શન કરવાથી, બધાના જ ભાવ નિર્મળ થાય છે. તો થોડા ભાવ નિર્મળ થાય, પરિણામ બંદ થઈ જાય. પણ જે તત્વનો અભ્યાસ જે મૂળ થવો જોઈએ, જે અંદર સમજણ આપણી વધવી જોઈએ, એ વધતી નથી. ખ્યાલ આવે છે? તો શ્રોતાની સૌથી પ્રાથમિક ભૂમિકા શું છે? કે પહેલા તો એને પોતાને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, એને પોતાને કંઈક તો અંદરથી ઇન્ક્વિઝિટિવનેસ હોવી જોઈએ, અંદરથી એને કંઈક તો રૂચિ જાગવી જોઈએ કે અરે અહીંયા શું કહેવા શું માંગે છે, એવો તો શું મેસેજ છે કે જેને આપણે ધર્મ કહીએ છીએ, જરા સમજીએ તો ખરા. ખ્યાલ આવે? આપણે શાસ્ત્રોમાં એવું શું લખેલું છે જરા સમજીએ તો ખરા. આવી ઇન્ક્વિઝિટિવનેસથી કોઈ સાંભળે ને તો એને પહેલા કંઈક એક બે શબ્દ કંઈક કાને પણ ઉતરે. ખ્યાલ આવે છે ને? અને જેને આવી ઇન્ક્વિઝિટિવનેસ જ નથી, ખ્યાલ આવે છે ને, તો એને એમ કહેવાય કે ભાઈ એને જો શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કાર્ય કરી રહ્યા, કેમ કે એનું ભલું થવા યોગ્ય જ નથી. જો એને આવું ઇન્ક્વિઝિટિવનેસ ન હોય એનો મતલબ કે એને કંઈ સમજાશે નહીં, એનો મતલબ કે એને ભવિષ્યમાં એનો કંઈ ફાયદો થશે, ખ્યાલ આવે ને. એ ફ્યુચરિસ્ટિક રીતે પહેલા જ કહી દે છે કે જેનું ભલું થવા યોગ્ય નથી તો એને ક્યાંથી સમજાશે, ખ્યાલ આવે. તો સૌથી પહેલું શું છે, ફર્સ્ટ પોઈન્ટ કે ભવ્ય હોવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ, વળી જિજ્ઞાસ્ય વૃત્તિ વાળો હોય. જિજ્ઞાસ્ય વૃત્તિ વાળો હોય એટલે શું, કે અંદરથી પોતાને કંઈક નવું જાણવાની ઇન્ક્વિઝિટિવનેસ હોવી જોઈએ, કંઈક નવું જાણવાની ધગશ હોવી જોઈએ. આપણે કોઈ પણ અમુક છોકરા હોય ને કે કંઈ પણ હોય ને, બહુ ઇન્ક્વિઝિટિવનેસ હોય. આ ફોન છે ને કેવો છે, જરાક આ કવરમાં કેવી રીતના ચાલે છે, આમ તેમ કેવું મેગ્નેટ લાગે છે, આગળ પાછળ બધું કરીને બધું જોઈ લે કે ને, તેના માટે જુએ છે. કાંઈ એમાંથી એને કંઈ ડિગ્રી બિગ્રી નથી મળવાની, કે એમાંથી એને જોબ નથી મળવાની, પણ અંદરથી એને એવી તાલાવેલી છે, એની જાગૃતિ છે કે એને કંઈક જાણવાની ઈચ્છા છે. આપણે પણ ઘરે હોઈએ તો ઘરે કંઈક ને કંઈક આવું કરતા જ હોઈએ ને, થોડું કે ભાઈ કમ્પ્યુટરમાં કંઈક, ગૂગલમાં કંઈક એમ જ ટાઈપ કરી લીધું, વિચ ઇઝ નોટ રેલેવન્ટ. કંઈક નવો શબ્દ સાંભળ્યો, ટાઈપ કરી લીધો ગૂગલમાં કે ભાઈ આનો શું મતલબ. તો શેના માટે કરીએ છીએ, કે આપણને અંદરથી ઇન્ક્વિઝિટિવનેસ, ખ્યાલ આવે છે ને. કોઈને પણ આવી કંઈક અંદરથી, કંઈક અંદરથી સાંભળવાની, કંઈક નવું જાણવાની જિજ્ઞાસ્ય વૃત્તિ હોય. જિજ્ઞાસ્ય એટલે એને અંદરથી એવું કંઈક જાણવાની ક્યુરિયોસિટી હોય તો એ શ્રોતા છે. જેને વળી જે જિજ્ઞાસ્ય વૃત્તિ વાળો હોય, કારણ પોતાના હિત અહિતનો વિચાર જાગ્રત થઈ હિત અને હિતના કારણો પ્રત્યે સાચી જિજ્ઞાસા જાગ્યા વિના શાસ્ત્ર શ્રવણ ક્યાંથી કરે. હવે જિજ્ઞાસા વૃત્તિ વાળા જોઈએ ને, જે ક્યુરિયોસિટી વાળા હોય ને, એમાં બે ટાઈપ હોય. એક ટાઈપ કેવી છે, કે એને ક્યુરિયોસિટી છે પણ સ્ટેબિલિટી નથી એટલી, કે થોડુંક કંઈક જાણવાની ટ્રાય કરી પણ હવે કંઈક ન જ જાણતું, ચલો મૂકી દીધું અને ફરી બીજો કંઈક, બીજો સબ્જેક્ટ લઈએ, કંઈક ત્રીજો સબ્જેક્ટ. જેવી નાના કિડ્સ હોય ને, એ નાના કિડ્સને તમે ક્યારેક એક રમકડાથી રમાડી ન શકો. એને શું થાય કે ભાઈ હા, થોડીક વાર બોલથી રમ્યા, પછી હવે કંટાળો આવ્યો કંઈક બીજું લઈ લઈએ, પછી એનાથી રમ્યા, પછી કંટાળો આવ્યો કંઈક ત્રીજું લઈ લઈએ. જો આટલું ફ્લિકરિંગ માઇન્ડવાળા હોય ને, તો પાછી એને અંદર ડેપ્થ સુધી મેસેજ ન સમજાય. તો જેને જિજ્ઞાસા વૃત્તિ તો છે, પણ એને સાચે અંદર ડીપ રૂટ અંદર જઈને એને જાણવાની ક્યુરિયોસિટી છે. અને આમાં તો ક્યુરિયોસિટી શેના બાબતમાં, કોઈ રમકડા અને કોઈ એ બાબતમાં નહીં, પોતાના હિત અહિતના વિચાર કરવાના બાબતમાં જેને ક્યુરિયોસિટી હોય, તો એ જાગૃત થઈને વિચાર કરે. વિચાર જાગૃત થઈ હિત અહિતના કારણો પ્રત્યે સાચી જિજ્ઞાસા કરે અને એવા લોકોને સમજાય. જે એના વિના હોય એને શાસ્ત્ર ક્યાંથી સમજાય, બરાબર છે. જો આપણે કોઈ સાધારણ મેથ્સ કે સાયન્સ કે એવું કંઈક ડે ટુ ડે ના ટોપિક પણ આપણે વાંચવા હોય તો જરા તો પેશન્સ રાખવી પડે ને, અને જરા કંઈક કોન્સન્ટ્રેશન રાખવું પડે છે ને, અને ધર્મની વાત સાંભળવી હોય તો જરા વધારે પેશન્સ જોઈએ કે નહીં, કેમ કે આમાં કદાચ અમુક વર્ડ્સ પણ આપણા માટે નવા હોય. સ્પેશિયલી હવે ખબર નહીં આજના છોકરાઓ એક્સપિરિયન્સ કર્યો હોય કે નહીં, અમારા જમાનામાં એવું હતું કે તમે ભણ્યા તો હો વર્નાક્યુલર લેંગ્વેજમાં, એટલે આપણે ગુજરાતી કે એવી કોઈ લેંગ્વેજમાં ભણ્યા હોય, પણ જેમ જેમ મોટા થાય પછી કોલેજમાં ને એમાં આવીએ એટલે સીધા ઇંગ્લિશમાં બધું આવી જાય. તો શરૂઆતમાં શું થાય, આપણે આખું સાયન્સ બધું ગુજરાતીમાં ભણ્યા હોય અને કોલેજમાં જઈને બધા વર્ડ્સ ઇંગ્લિશમાં આવી જાય, તો એક શબ્દ ન સમજાય કે આ શું છે. જેવી રીતના આપણે તો ભૂમિતિ, ભૂગોળ એવા બધા શબ્દ વાપર્યા હોય, હવે ત્યાં જઈને જ્યોમેટ્રી અને જ્યોગ્રાફી ને એવું બધું આવી જાય, એટલે શરૂઆતમાં તો કાંઈ ન સમજાય, ખ્યાલ આવે છે ને. પછી શું કરવું પડે, કે પહેલા તો ફોકસ રાખીને જરા સાંભળવું પડે, એના શબ્દ શીખવા પડે કે આ શું કહેવા માંગે છે. પહેલા શબ્દ સમજાય તો પછી આગળ જઈને વાક્ય સમજાય, અને વાક્ય સમજાતા પછી આખું ચેપ્ટર સમજાય, ખ્યાલ આવે છે ને. હવે આ આપણા માટે એવું છે કે આપણે બધું ભણ્યા તો લૌકિક લેંગ્વેજમાં, લૌકિક લેંગ્વેજ એટલે બહારના સંસારમાં, અને અહીંયા ધર્મના શબ્દો સીધા આવી જાય આપણી સામે તો આપણે થોડું બોલું થઈ જાય ને કે અરે આ રૂચિ શું છે, શ્રદ્ધા શું છે, આ ભવ્ય શું છે, ખ્યાલ આવે ને? તો થોડા આપણે થોડોક ટાઈમ તો લાગે, પણ જે થોડુંક અટેન્શનથી સાંભળીએ, આ જિજ્ઞાસાથી સાંભળીએ અને થોડુંક ફોકસ રાખીએ તો બહુ ઇઝીલી સમજાઈ જાય છે. કેમ કે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો તો અહીંયા ને આપણા ડે ટુ ડે લાઈફમાં બધા સેમ જ છે, ખ્યાલ આવે ને? ખાલી આપણી ડે ટુ ડે લાઈફને કેવી રીતના થોડુંક અમેન્ડ કરીને આત્મા તરફ લઈ આવવાની છે એની અહીંયા વાત ચાલે છે. તો જો આપણે બે પોઈન્ટ જોઈએ, સૌથી પહેલા તો ભવ્ય હોવો જોઈએ કે જેને પોતાનું કલ્યાણ કરવામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, અને બીજો જિજ્ઞાસુ વૃત્તિ વાળો હોવો જોઈએ કે એને ક્યુરિયોસિટી અંદરથી થવી જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ આગળ, ફોર્થ લાઈન છે, સંસાર દુઃખથી ભયભીત હોય. ભયભીત હોય એટલે જાણે એને ડર લાગતો હોય એમ ને, જેવી રીતના આપણે એમ કહે ને કે ભાઈ ધર્મ આદિ નહીં ભણો તો નરકમાં વયા જશો. નરકમાં પછી શું હોય છે કે અરે આટલું દુઃખ હોય, એમાં ઓલા તેલમાં તળી નાખે ને ઓલા નદીમાં આમ જીવાતો હોય, પાણી ન મળે, તમને આમ મારી નાખે, કાપી નાખે, ઓલા ઝાડની નીચે બેસો તો કપાઈ જાય, ખ્યાલ આવે ને? એટલે એ રીતે આમ ડરી જઈએ ને એમ નહીં. સંસારથી ભયભીત હોય એટલે કે આપ એને સંસારનું સાચું સ્વરૂપ સમજાઈને ખબર પડી હોવી જોઈએ કે જો અહીંયા ધક્કા ખાધા અને એનાથી કાંઈ ફાયદો નથી, અહીંયા ધક્કા ખાધા તોય સુખ મળ્યું નહીં, આટલી બધી મહેનત કરી તો પણ આપણે પૈસાવાળા થયા નહીં, હજી એ જ ગરીબીમાં ભોગવવું પડે છે, હજી જમવાના ઠેકાણા નથી, હજી આમ નથી. એ રીતે બધો વિચાર કરીને પોતાને આ સંસારમાં ક્યાંય સુખ ન લાગવું જોઈએ, એને એમ કહેવાય કે સંસારથી ભયભીત હોય. આ સંસારથી ભયભીત હોય એટલે જાણે પોતે ડરેલા હોય એમ નહીં, બહાર સુખ બુદ્ધિ ન હોય એવા જીવ, ખ્યાલ આવે છે ને? જેને આજે સંસારમાં જ બધે સુખ લાગતું હોય તો આ ધર્મની વાત સાંભળે તો ખરા, પણ એને એટલું ફોલો ન કરે, ખ્યાલ આવે છે ને? હવે આપણે આપણું ટિપિકલ એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર, આપણે બધા વેલ એજ્યુકેટેડ છે, પૈસે તકે સુખી છે, જોબ ધંધા પાણી બધું સારું ચાલે છે, ખાવા પીવાના કાંઈ પ્રોબ્લેમ નથી, શરીરમાં કોઈ રોગ નથી, બધું હેલ્ધી વેલ્ધી એન્ડ ઓલ ગુડ, તો આપણને શું લાગે? અરે લાઈફ ઇઝ ગુડ, સરસ છે, મજા છે, અહીંયા જ તો સુખ છે, આના સિવાય સુખ ક્યાં છે, ખ્યાલ આવે છે ને? હવે જેનો આવો વિચાર હોય અને એને એમ કહીએ કે ભાઈ જો મુનિરાજનું સ્વરૂપ, જો પોતાની સાધનામાં જીવ કેવો આનંદનો અનુભવ કરે છે તો એને ત્યાં આનંદ ન દેખાય, શું દેખાય? અરે મુનિરાજ ક્યાં જંગલમાં બેઠા, ઓલા પથરા પર આમ પથરાની શીલા કેવી ગરમ હોય, આડા પેડા હોય, પગમાં છાલા પડી જાય, ઓલી ધૂળ માટી ઉડતી હોય. આ તો આપણા ફોટોઝમાં છે ને બધા મુનિરાજ બહુ સુંદર ને એવા દેખાય, પણ હવે તમે કેસ લોન્ચ કરેલા હોય, ઇમેજિન કરો તમે કેસ લોન્ચ કરેલા હોય, અહીંયા દાઢીના વાળ પણ તમે હાથેથી ખેંચીને કાઢ્યા હોય તો આટલી સરસ મજાની પ્રતિમાઓ એવી દેખાય, ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજને શરીરથી ન ઓળખવા જોઈએ. હવે એને વિચાર કેવો આવે કે અરે આમાં શું સુખ છે યાર, આ તો ફૂલતું દુઃખ લાગે છે, તમે વાળ ખેંચો કેટલું પેન થતું હશે, ખ્યાલ આવે છે કે નહીં? મારો કહેવાનો મતલબ શું છે કે જેને હજી સંસારમાં સુખ લાગતું હોય ને એને ઓટોમેટિકલી આવા વિચાર આવે. હવે જેને સંસારથી ભયભીત થયા હોય એને આ બીજે બધે સુખ ન લાગતું હોય તો એની નજર આત્મા તરફ જાય, અને એકવાર નજર આત્મા તરફ જાય ને પછી આ શારીરિક કંઈ ન દેખાય, પછી અંદરની વસ્તુ દેખાય. તો શું દેખાય કે આ જો પોતાના અત્યારના આપણા માઇન્ડના વિકલ્પો જો કેવા છે, જરા 5 મિનિટ પણ બેઠા હોય ને તો વિચાર કરજો, આપણે પણ 5 મિનિટ બેઠા હોય ને, અરે આ કરી લઈએ, અરે ઓલો મેસેજ કરવાનો રહી ગયો, અરે હજી મારે આને આ કહેવાનું રહી ગયું, હજી મારે આ કરવાનું રહી ગયું, થાય છે કે નહીં એવું કે આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું? એમાં સ્પેશિયલી જો ગુરુદેવજીનું પ્રવચન સાંભળવા બેઠા હોય તો 5 કામ ત્યારે જ યાદ આવે, આવે કે નહીં? એ શું કામ યાદ આવે છે ત્યારે? કેમ કે ત્યારે આપણા પરિણામ શાંત છે, ખ્યાલ આવે છે ને? बाकी डे टू डे लाइफ में एटला आपणा परिणाम कोई वस्तु में एनग्रॉस थई गया होय के बीजा विचारो आवता नथी, केम नथी आवता? ओलू काम पेन्डिंग छे तो त्यारे पण पेन्डिंग ज छे, पण आपणे ओला विचार में एटला दुखी छे त्यारे के ओला बीजा विचार ने आववानो स्कोप नथी। अने ज्यां कंई भगवान ना दर्शन के प्रवचन आदि सांभळा बेसे तो मन ना परिणाम शांत थाय छे अने पछी बधुं क्रॉपअप थवानुं चालू थई जाय, थाय छे के नहीं क्रॉपअप? अने हवे ए विचारना कोठा पर हवे तमे मुनिराज ने एनालाइज करो कि जे पोतानी साधना में अंदर बैठा छे अने एने अंदर थी एटली शांति एटलू सुख छे कि एने कोई आवो क्रॉपअप ज नथी थतुं। ख्याल आवे छे? बहारनी जे व्यवस्था चालू छे थवा दो, एमने जे बेसवा करवानी जे व्यवस्था, अरे बधुं बराबर, मने तो अंदर थी एटली शांति मळे छे कि मारे आमां काई फेरबदल नथी करवो। ख्याल आवे छे? हवे जे आवो विचार करे छे तो त्यां एने सुख भासित थाय छे। अने हवे भगवाननुं स्वरूप विचार करो कि जे मुनिराजथी पण वधारे उत्कृष्ट छे, हवे जे पोताना स्वरूपमां एवा ठरी गया छे कि क्यारे बहार नथी आवता। ख्याल आवे छे? अरे क्यारे बहार नथी आवाना अने निरंतर आत्मामां ज आवी शांतिनो अनुभव हवे अनंत काळ सुधी करशे तो हवे सुख लागे छे के नहीं? ख्याल आवे? आखी नजर ने फरावानी जरूरत छे। तो जे वास्तविक श्रोता केवो होवो जोईए? कि जेने आ सांसारिक दुख थी भयभीत होवो जोईए, एटले संसारमां एने हजी विषयोमां ज मजा आवती होय तो एने क्यारे आत्माना आनंदमां मजानो विचार ज ना आवी शके। ख्याल आवे छे? जो आगळ वांचे, संसारना दुख थी भयभीत होय आ चतुर्गति रूप संसारना चक्रना रौद्र अने भयंकर दुखोनो जेने ख्याल के भय न होय तेवो जीव आ चार गति मां, आपणे तो जे ऊपर आपणे जे आपणुं जीवन जोईए छे ने मनुष्यनो, आ बहु सुपरफिशियल छे। तमे क्यारेक तमारा ज घरमां जे बधा इन्सेक्ट होय छे ने एनो विचार तो करो, आजूबाजूना एनिमल्स नो तो विचार करो। रस्ते आपणे चालता होता इंडियामां तो स्ट्रे डॉग्स एटला बधा छे, विचार करो कोरोनामां कोण एमने खावानुं आपतुं हशे? कोई बहार ज नथी निकळतुं तो एमने खावानुं कोण आपतुं हशे? आ बधा पक्षीओने कोण खावानुं पाणी आपतुं हशे? आजे आपणे पारला ईस्टमां पेलो ચબૂતરો છે ને, ઓલો દેરાસર છે એની બહાર ઓલો ઓલો બધા પિજન્સ માટે બધું નાખી જાય ને, બોલો ત્યાં કોરોનામાં આપણે લોકડાઉન હતું તો કોણ નાખતું હશે? કેટલા હંડ્રેડ ઓફ પિજન ત્યાં આવીને ખાવાનું ખાતા હતા કે નહીં? ત્યાં ખાય પીએ પાણી પીએ બધું કરે, હવે કોણ કરે છે? ખ્યાલ આવે છે કે નહીં? આપણું જે આપણને બધી આપણી લાઈફ છે ને એ બધી સુપરફિશિયલ છે અત્યારે, બહુ આપણને બધું હેપી ગોઈંગ દેખાય છે, પણ જ્યાં ઊંડો વિચાર કરીએ અને ચારે ગતિના જીવોનો વિચાર કરીએ તો આ સંસારમાં દુઃખ જ દુઃખ છે એમ આપણને ભાસિત થાય છે। ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ ચતુર્ગતિ રૂપ સંસાર ચક્રના રૌદ્ર અને ભયંકર દુઃખોનો જેને ખ્યાલ કે ભય ન હોય તેવો જીવ સંસાર દુઃખ મોચન, મોચન એટલે કે સંસાર દુઃખને દૂર કરવાવાળો, આપત વચન ક્યાંથી સાંભળે? આપત વચન એટલે જે તીર્થંકર ભગવાનની આ વાણી છે એ સંસાર દુઃખને દૂર કરવાવાળી છે, શાંતિને આપવાવાળી છે। તો એવી વાણી જ્યાં બહારના જ સુખોમાં ડૂબેલો જીવ હોય તો એ કેવી રીતના સાંભળશે? સાંભળે તો પણ એને શું વિચાર આવશે? જેવી રીતના આપણે સમજો પેલું તારક મહેતા સિરિયલમાં ડોક્ટર હાથી આવે છે ને, એ ડોક્ટર હાથી એને એને શું ગમે? એને શું ગમે? ખાવાનું। એટલા મોટા ડોક્ટર છે ને, જેને સિરિયલ ન બી જોઈ હોય તો એને એને શું ગમે? ખાવાનું, બરાબર? કોઈ પણ વાતમાં પણ જો ખાવાની કંઈક વાત આવે તો એને શું થાય છે? અરે તમારે વાત નહીં કરવાની આવી, નહીં તો મને ભૂખ લાગી જશે। ખ્યાલ આવે છે ને? હવે જો એને એના વિચારો નિરંતર કેમાં ચાલતા હશે? એના વિચારમાં નિરંતર ખાવાની વસ્તુ ચાલ, એટલે આ તો ઇમેજિનરી કેરેક્ટર છે, પણ સમજો એવું કોઈ કેરેક્ટર હોય તો એના વિચારમાં નિરંતર શેની વાત ચાલતી હોય? ખાવાના વિચારો જ ચાલતા હોય છે ને। હવે એને જ્યાં રસગુલ્લામાં ગુલાબજાંબુ આ તે અરે મનમાં લડ્ડુ ભૂખતા હોય હવે એ આંખ બંધ કરીને આત્માનો સ્વરૂપનો વિચાર કરશે કે ખાવાનો વિચાર કરશે? આંખ બંધ કરતા જ શું દેખાશે? ખ્યાલ આવે છે ને? આંખ બંધ કરતા જે બહારના વિષયો જ દેખાશે. એટલે અહીંયા શું કહે છે, જેને સંસારના દુઃખથી, એટલે પહેલા તો સંસારની બધી વસ્તુમાં દુઃખ લાગવું જોઈએ, અને છે જો વિચાર કરતા શાંતિથી ન્યુટ્રલી વિચાર કરતા બધે જ દુઃખ ભાસે છે. એટલે પહેલા તો જેણે એવો વિચાર કરેલો હોવો જોઈએ અને પછી આવીને સાંભળે તો એ ખરેખરો શ્રોતા છે. જો આગળ વધે, ફોર્થ પોઈન્ટ, સાચા સુખનો તીવ્ર અભિલાષી હોય. સાચા સુખનો તીવ્ર અભિલાષી હોય, જેને અંદરથી સાચું સુખ શું છે પહેલા એ જાણવાની અને અંદરથી ખૂબ જિજ્ઞાસા હોય. આ સંસારમાં આપણે બધા જ ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, બરાબર? હવે જેવી મારી સિચ્યુએશન છે, મારા બોડીની, મારા ફેમિલીની, મારા ઘરની, એવી આપણા બધાની સિચ્યુએશન નથી ને. કોઈકને કંઈક પ્રોબ્લેમ હોય, કોઈકને પેટમાં પ્રોબ્લેમ હોય, કોઈકને માથામાં પ્રોબ્લેમ હોય, કોઈકને કાનમાં પ્રોબ્લેમ હોય છે. બધાને શું લાગે, અરે મારો જ પ્રોબ્લેમ સૌથી મેજર છે, બાકી બધા તો બરાબર છે, બાકી બધા બરાબર છે. હવે સપોઝ કોઈને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય, એને શું લાગે કે અરે બાકી બધું તો બરાબર છે, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જરાક આ એક આ જરા ક્લિયરિફાઈ થઈ જાય ને તો આમ મજા આવી જાય જીવનમાં. હવે સપોઝ કોઈને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો એને શું થાય, એ આપણી લાઈફમાં બાકી તો બધું બરાબર છે પણ બસ આ એક જરાક માઇગ્રેનનું જરા દૂર થઈ જાત ને તો સારું થાય. ખ્યાલ આવે છે કે નહીં? આ તો હું યંગસ્ટર્સની વાત કરું છું, જે ઓલ્ડર લોકો હોય છે હવે એમના શરીરમાં તો 50 પ્રોબ્લેમ હોય એક સાથે, તો આ નહીં ને આ, આ નહીં ને આ. હવે મારા દાદી છે તો એ તો 94 યર્સના છે, એમના શરીરમાં 50 પ્રોબ્લેમ હોય, ક્યારેક અહીંયા દુખે, ક્યારેક અહીંયા દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક માથું દુખે, હવે રોજ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. ખ્યાલ આવે છે ને? હવે એવા જીવોને આ સંસાર દુઃખનો જલ્દી ખ્યાલ આવે, અને આ જે યંગસ્ટર્સ આપણા જેવા હોય, બોડી બધું ફિટ એન્ડ ફાઇન છે, બધું મસ્ત છે, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી, તો સંસાર દુઃખનો ખ્યાલ આવતો નથી, તો પછી સાચા સુખનો તીવ્ર અભિલાષી ક્યાંથી થાય? ઘણા લોકોને વિચાર આવતો હશે ઘણીવાર કે આપણે જે ધાર્મિક સભાઓમાં અને ધર્મ કરવા માટે કોણ આવે, જે મેજોરિટી વ્હાઈટ વાળ થઈ ગયા હોય ને એ લોકો જ આવે ધર્મ સભાઓમાં, બરાબર? ગુરુદેવના પ્રવચનમાં કોણ આવે કે જે વ્હાઈટ વાળા હોય? કેમ વ્હાઈટ વાળા આવે છે? કેમ કે ત્યાં આવે સંસાર દુઃખનો ભાસ વધારે થાય છે, ખ્યાલ આવે ને? અને આત્મિક સુખની ઈચ્છા આવે વધારે છે. બાકી જ્યાં જુવાન અવસ્થા હોય ને તો આપણે અરે હું દુનિયાનો રાજા એમ કરીને જાણે એમાં વહી જઈએ, અરે મને જ બધું આવડે છે. ઇવન આપણે લૌકિક ઓલામાં ન થાય કે આપણા પેરેન્ટ્સને, અને જનરલી પેરેન્ટ્સ અને છોકરા વચ્ચે થાય ને કે અમુક એજ હોય ત્યારે છોકરાઓને લાગે કે પેરેન્ટ્સને તો કંઈ આવડતું નથી, અમને જ આવડે છે, છોકરાઓને એમ થાય કે પેરેન્ટ્સને તો કંઈ આવડતું જ નથી, અને પેરેન્ટ્સને એમ થાય કે આજે છોકરો જ છે, હજી એને કંઈ આવડતું નથી એટલે બધું મારે જ કરાવવું પડશે. ખ્યાલ ને? છોકરાને એનું ઇન્ડિપેન્ડન્સ ના આપે અને છોકરાઓને એમ થાય ત્યારે મને બહુ પકડી રહી. ખ્યાલ આવે છે કે નહીં? આવું થાય કે નહીં? તો આ બધી આપણા મગજની જ ઉપજ છે ને, આવી બધી તો ઇવેન્ચ્યુઅલી તો આ બધા આપણા જ્ઞાનની ઉપજ છે કે નહીં? આ એવી જ રીતના આજે સંસારમાં બધે દુઃખ છે અને આત્મામાં સુખ છે એવું આપણને કેમ નથી લાગતું? કેમકે આજે જવાનીનું જોશ આપણું હોય ને, બધું શારીરિક બધું પ્રોપર છે, કોઈ રોગ આદિ નથી, કંઈ તકલીફ નથી, જે આપણે ઈચ્છા કરીએ એ પૂરું થાય છે, એટલે એને કારણે આપણને શું લાગે છે કે અરે આ જ લાઈફ મસ્ત છે. ખ્યાલ આવે ને? પણ જ્યાં હવે જરા ઊંડો વિચાર કરો, જરા આપણું વિઝન બ્રોડ કરીએ તો આટલા વિશ્વમાં આટલા બધા જીવો છે કે નહીં? એ બધા જીવો બધા જ મનુષ્ય કેમ નથી? કેમ કે અત્યારના આપણા પુણ્યનો ઉદય ચાલુ છે એટલે આપણે મનુષ્ય થયા છે, બરાબર? હવે જેનો જેટલો પુણ્યનો ઉદય એ પ્રમાણેની એની બધી વ્યવસ્થા ચાલી રહી છે. હવે સમજો, કોઈ ખૂબ ધનવાન વ્યક્તિ હોય, ખૂબ ધનવાન વ્યક્તિ હોય, બહારમાં એકદમ સંયોગો બધા જબરજસ્ત છે, અને તો બી સપોઝ માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો શું કરી શકાય? ખ્યાલ આવે છે કે? તો જે દુઃખ અંદરમાં છે એ દુઃખ તો આપણે જ ફીલ કરવાથી અનુભવાય છે, આપણે જ વિચાર કરવાથી અનુભવાય છે. અને જે વ્યક્તિ આવો વિચાર કરીને, આમાં મુખ્ય વિચારનું કામ છે, જે વિચાર કરીને પછી અહીંયા શાસ્ત્ર સાંભળવા આવે છે કે સાચું સુખ મને ક્યાંથી મળે, તો એવો શ્રોતા જ વાસ્તવિક શ્રોતા છે. એને અંદરથી તીવ્ર જિજ્ઞાસા થાય છે. જો આ પોઈન્ટ ઉપર જ મારે અહીંયા જરા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી બતાવું, ખુલશે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્રોતાનું સ્વરૂપ. જો હું થોડું વાંચવાનું શરૂ કરું છું, હમણાં ખુલશે ત્યાં. આ મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીએ જ લખેલું છે, અને આ ટીકા પણ પંડિત ટોડરમલજીએ કરેલી છે. ખ્યાલ આવે છે? એટલે સમવટ સિમિલર છે એમાં, પણ થોડીક વસ્તુ આમાં એડિશનલ છે, એટલે મેં અહીંયાથી રેફરન્સ લીધું. જો શ્રોતાનું સ્વરૂપ, હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે, આ થોડુંક ફટાફટ વાંચી જોઈએ છે. હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે, જો ભલું થવા યોગ્ય છે તેથી જે જીવ એવો વિચાર કરે છે, અહીંયા શું કીધું કે જે જીવ ભવ્ય હોય, જેનું ભલું થવા યોગ્ય છે તે સાંભળવા આવે છે. અહીંયા પણ એ જ કીધું, ભલું થવા યોગ્ય હોય તેથી તે જીવ વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે હું કોણ છું, ક્યાંથી આવીને અહીં જન્મ ધર્યો છે, મરીને અહીંયાથી ક્યાં જઈશ. સી, આપણું વિઝન આ ભાવ પૂરતું ન હોવું જોઈએ, મચ બ્રોડર હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? આપણે લૌકિક વસ્તુમાં વાતો કરીએ ને, કે આપણે સપોઝ એજ્યુકેશન શું લેવું છે, તો મારે ડોક્ટર થવું છે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર શેના માટે થવું છે? કે ઇવેન્ચ્યુઅલી ડોક્ટર થઈશ તો મને સારી પોઝિશન મળશે, સારો સર્જન થઈશ, સારી ક્લિનિકથી કંઈક નાખીશ. શેના માટે કરવું છે? કે સારા પૈસા મળશે. સારા પૈસા શેના માટે જોઈએ છે? કે બધું આપણે સુખેથી રહી શકીએ, જેટલા પણ આપણને જરૂરિયાતની વસ્તુઓ છે આપણે બધું લઈ શકીએ. એ જરૂરિયાતની વસ્તુ શું કામ લેવી છે? કેમ કે એના હોતા મને એવો ભાસ થાય છે કે મને સુખ એમાંથી મળે છે. ખ્યાલ આવે છે કે? એવાથી આપણને એવો ભાસ થાય છે કે મને એમાંથી સુખ મળે છે, પણ ઇવેન્ચ્યુઅલી આપણું વિઝન કેટલું છે? કે આ ભાવ પૂરતું જ વિઝન છે કે નહીં? કે આ ભાવમાં મને કંઈ તકલીફ ન થવી જોઈએ. પણ હવે આપણું વિઝન મચ બ્રોડર હોવું જોઈએ, કે હું ક્યાંથી આવ્યો છું અને અહીંયાથી હવે મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ હું જીવ છું કે કોણ છું. લાસ્ટ ક્લાસમાં ભાભીએ કીધું હતું કે ભાઈ જીવ તો અનાદિ અનંત કાળ જીવે છે ને, અનાદિ અનંત જીવે છે ને, તો અહીંયાથી પણ મરીને ક્યાંક તો જશું કે નહીં, અને ત્યાં જઈને પણ ભાવ ધારણ કરશું તો ત્યાં મારી શું અવસ્થા થવાની છે. એનો વિચાર તો પહેલેથી કંઈક પ્રિપેર તો કરવું જોઈએ ને, ફ્યુચર પ્લાનિંગ કરીએ છીએ કે નહીં, તો એ ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ ના આવે એટલે એફડી કરીએ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખી આમ કરીએ તેમ કરીએ. તો ભવિષ્યનો માટે કયું મ્યુચ્યુઅલ ફંડ કરેલું છે? જે નેક્સ્ટ ભાવ માટે, એના માટે કોઈ પુણ્ય જમા કરી રાખે નહીં અત્યારથી. ખ્યાલ આવે છે ને? તો જો મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું બની રહ્યું છે, ચારિત્ર એટલે કે આ શું વ્યવસ્થા બની રહી છે આપણી આજુબાજુ, મને જે આ ભાવો થાય છે એનું એનું ફળ શું આવશે? ક્યારે વિચાર કર્યો છે? સપોઝ આપણે બેઠા હોઈએ, બે વ્યક્તિ બેઠા હોય આજુબાજુમાં, એક વ્યક્તિ બેઠા બેઠા કંઈક તો ભગવાનના, ચલો ભગવાનની અત્યારે ધર્મને વચમાં ન લાવે, સમજો બેઠા બેઠા કોઈ એમ વિચાર કરે છે કે ભાઈ યાર દુનિયાના કોઈ ગરીબને કંઈ પ્રોબ્લેમ ન આવવું જોઈએ, બધાનું સારું થવું જોઈએ, બધાને જરા જે પણ સારું ખાવાનું મળી જવું જોઈએ, બધાને સારું પાણી મળી જવું. હવે એના પરિણામ કેવા કહેવાય? એના પરિણામ સારા કહેવાય, બરાબર. અને બીજો વ્યક્તિ હોય એ વિચાર કરે કે અરે આ દુનિયામાં છે ને એટલા બધા ખરાબ લોકો છે ને, બધાને મારી નાખવા જોઈએ, કોઈને રાખી ન મૂકવા, જેટલા ટેરરિસ્ટ છે ને બધાને સામે ઉભા રાખી ના ગોળી મારી દીધી બધા. હવે આ કેવા ભાવ છે? એક બે વ્યક્તિ શાંતિથી બેઠા છે, બરાબર, કઈ કરતા નથી, પણ મગજમાં વિચાર કરીને જ આ પુણ્ય બાંધે છે અને પેલો પાપ બાંધે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? હવે જો અહીંયા શું કહે છે કે આ ભાવો જે મને થઈ રહ્યા છે એનું ફળ શું આવશે એનો ક્યારે કોઈ વિચાર કરે છે કે નહીં? આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં આપણને પણ કઈ ભાવો તો ચાલુ જ છે ને, બધા જ નિયમિત. હવે એ ભાવોનું શું ફળ આવશે ક્યારે વિચાર કરીએ છે? ખ્યાલ આવે છે ને? હવે સપોઝ આપણા ઓલું ટીવી પર આવીએ તો કોઈ ઓલું સાઉથ ઇન્ડિયન મૂવી ચાલતું હોય, એમાં ઓલા આ હીરોએ આમ કર્યું ને આમ મારી નાખ્યો ને ઓલા આમ મારી નાખ્યો, આવું બધું ચાલતું હોય ટીવીમાં. તો હવે એને જોઈને આપણા શું પરિણામ થાય છે અને એનું શું ફળ આવશે ક્યારેક વિચાર કરીએ છીએ આપણે? ખ્યાલ આવે છે ને? જો આ બધાનો વિચાર જે કરે એના પરિણામ મંદ થાય છે, અને એવો વ્યક્તિ એની જેવી રીતના આપણે કોઈ પ્લાન્ટ નાખવો હોય તો જમીન કેવી હોવી જોઈએ? એને સોફ્ટ હોવી જોઈએ. એટલે સીડ નાખીએ તો સીડને એસિમ્યુલેટ કરવા માટે એ જમીનમાં ન્યુટ્રિયન્ટ હોવા જોઈએ, પછી સોફ્ટ માટી હોવી જોઈએ, અંદર પાણીવાળી થોડીક હોવી જોઈએ. હવે પથ્થરની ભૂમિ હોય, માર્બલમાં સીડ નાખી દો તો ઉગે પ્લાન્ટ? ન ઉગે ને. એવી જ રીતે આપણા પરિણામોની ભૂમિ પણ સોફ્ટ હોવી જોઈએ. એ પરિણામોની ભૂમિ જ્યાં સોફ્ટ હોય છે તો જે પણ ઉપદેશ આપણને આપવામાં આવે એ અંદર ઉતરી જાય. જો આપણા પરિણામ હાર્ડ હોય, કઠોર હોય, કોઈકથી ગુસ્સો કરીને આવ્યા હોય, ક્યાંકથી ઝઘડા કરીને આવ્યા હોય અને પછી અહીંયા બેસીએ કે હા ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, તો કંઈ ન ઉતરે અંદર. ખ્યાલ આવે છે ને? તો આ ભાવોનું ફળ શું આવશે એ વિચાર કરવાથી આ હૃદયની ભૂમિ કોમળ થાય છે, સોફ્ટ થાય છે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે. માટે આટલી વાતનો નિર્ણય કરી જેને કાંઈક મારું હિત થાય એ જ કરવું. એટલે જેને આવો વિચાર કર્યો છે એણે હવેનું હિત કેવી રીતના થાય એ કરવા માટે આગળ વધે છે. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત છે. ખ્યાલ આવે? જેણે આવો વિચાર કરીને હવે એફર્ટ્સ કરે છે. એફર્ટ શું કરે છે? મંદિરમાં આવે છે, પાઠશાળાઓમાં બેસે છે, શાસ્ત્ર લઈને પોતે વાંચવાની કોશિશ કરે છે. ખબર તો પડે કે શું કહી ગયા છે આપણા બધા વિદ્વાનો, આચાર્ય ભગવાન શું કહી ગયા. ખાલી સોમીભાઈ કે જયતીબેનથી સાંભળવું નથી, આપણે ડાયરેક્ટ આચાર્ય ભગવાન શું કહી ગયા. આપણે ઉપાડીએ શાસ્ત્ર, જરાક ખોલીએ તો ખરા અંદર શું ગાથાઓ લખી છે. ખ્યાલ આવે છે કે નહીં? જો કંઈક મારું હિત છે. આવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિભાવ પૂર્વક શાસ્ત્ર સાંભળે છે. કંઈક પૂછવું હોય તો પૂછે છે. ખ્યાલ જો એને પોતાનો જે આ સુખનો માર્ગ ક્યાંથી મળે છે તો શાસ્ત્રમાંથી મળે છે. એવું લાગે તો શાસ્ત્ર વાંચે છે. ગુરુદેવના ઉપદેશમાંથી સાંભળવું લાગે તો ગુરુદેવનો ઉપદેશ સાંભળે છે. પછી એમાં જે કંઈ ન સમજાય તો કંઈ પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચાર કરે છે. જે પણ કંઈ ઉપદેશ ગુરુએ આપ્યો, જે પણ કંઈ શાસ્ત્રમાં લખ્યું છે એનો વારંવાર વિચાર કરે છે. વારંવાર વિચાર કરીને સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેવા ઉદ્યમની થાય છે. જે શાસ્ત્રમાં એમ કહ્યું કે ભાઈ તું જીવ છે એવો નક્કી કર, એવો નિર્ણય કર, તો આપણું કર્તવ્ય શું થયું હવે? કે ખાલી સાંભળીને હા સાહેબ બરાબર પ્રમાણ વચન ગુરુદેવ એ આપણું કર્તવ્ય છે? તો આપણું કર્તવ્ય શું છે? ક્યારે ગુરુદેવ જે કહી ગયા તો હવે એના પર ખૂબ વિચાર કરીએ કે એ કહી ગયા, અરે તમે જ ભગવાન છો. શું આ યોગસારનું પ્રવચન છે ને એમાં એમ આવે છે કે તીર્થંકર સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં એમ ફરમાવે છે. શું ફરમાવે છે? કે તું પરમાત્મા છે એમ નક્કી કર. તો શ્રોતા શું કહે છે? અરે સાહેબ તમે પરમાત્મા છો એટલો તો નિર્ણય કરવા દો મને. તો ભગવાન શું કહે છે? કે તું પરમાત્મા છે પહેલા એવો નિર્ણય કર, તો હું પરમાત્મા છું એવો નિર્ણય થશે. બરાબર. હવે આ એક વાક્ય પર જ જરાક વિચાર તો કરજો તમે ઘરે જઈને કે અરે ભગવાન આપણને ભગવાન કહીને બોલાવે છે, ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે પોતે ભગવાન આપણને લાગીએ છે કે આપણે પોતે ભગવાન છે? આપણને આપણા દોષો બી જણાય છે કે નહીં? આપણે આપણામાં જે પણ કંઈક લિમિટેશન્સ હોય, કંઈક જૂઠું બોલતા હોય, કંઈક લોભના ભાવ થઈ જતા હોય, તો આપણને એ ભાવ પણ આપણા જણાય છે કે નહીં? અને આપણને આપણા સારા ભાવ બી જણાય છે કે નહીં? કોઈને સપોઝ મદદ કરવાનો ભાવ થયો, કોઈને હવે મદદ કરી શક્યા કે નહીં જોવું જોઈએ, પણ ભાવ થયો એ આપણને જણાય છે કે નહીં? હવે બધા જ ભાવ આપણને જણાય છે, અને એમાંથી અહીંયા તો આપણને કહે છે તું ભગવાન છે. તો એ ભગવાનના ભાવો કેવા હશે અંદરના, એવો વિચાર તો કરો અંદર. અને પછી મારામાં એવી શક્તિ છે એવો વિચાર તો કરી શકીએ છીએ કે નહીં? આપણે ખ્યાલ આવે છે ને, આ ગુરુએ જે વાત કહી છે એનો વારંવાર વિચાર કરો. એકચ્યુઅલી તો છે ને, ગુરુદેવજીનું એક પ્રવચન સાંભળીએ ને પછી ન્યાય તો એવો હોવો જોઈએ કે હવે આખો દિવસ બીજું કાંઈ ન સાંભળો, એનો જ વિચાર કરવો જોઈએ. વિચારોમાં મન ન લાગે તો એને સપોર્ટ આપવા માટે, હા ચલો કંઈક શાસ્ત્ર લીધું, હવે શાસ્ત્રમાં એક વાક્ય વાંચ્યું, આ પેરેગ્રાફ પૂરો કરવા માટે ન વાંચવું જોઈએ, એક વાક્ય વાંચ્યું હવે એનો વિચાર કરો, એ જ આપનો સ્વાધ્યાય હોવો જોઈએ. ખ્યાલ આવે છે ને? તો જે કહે છે એ આપણને બેસે છે કે નહીં, આપણી સાથે કોરિલેટ થાય છે કે નહીં? ખાલી કીધું છે એટલે હાય હા કરવાનું એમ નહીં, એમાં જે કીધું છે એ મને ડુ આઈ અગ્રી વિથ ઇટ ઓર નોટ? ખ્યાલ આવે છે ને? આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ પાછળ એમ કીધું છે કે સપોઝ શાસ્ત્રમાં કોઈ પ્રિન્સિપલ કીધો, પ્રિન્સિપલ સપોઝ એમ લે કે ભાઈ આ સંસારનું બધે દુઃખ છે, બરાબર, તો ડુ આઈ અગ્રી ઓર આઈ ડોન્ટ અગ્રી? દેટ્સ ધ મોસ્ટ ફંડામેન્ટલ ક્વેશ્ચન, રાઈટ? કે ભાઈ સંસારમાં બધે દુઃખ છે, તો જે શાસ્ત્રમાં કીધું છે એને અલગ અલગ પડખાથી વિચાર કરો, અને અલગ અલગ પડખાથી વિચાર કરવાથી તમને કન્ફ્યુઝન એમ જ આવશે કે આ શાસ્ત્રમાં જે કીધું છે એ પ્રમાણે છે. એવું અહીંયા પાછળ એમ પણ કીધું છે, એક ઓલી એમાં એક એક્ઝામિનેશન જોયું, તમે એક્ઝામિનેશન કરો પછી એમાં એક સ્ટ્રોંગ સાઈડ ઉભી થશે ને એક વીકર સાઈડ હશે, એમાંથી જે સ્ટ્રોંગ સાઈડ હોય એને બિલીવ કરો, એવું કરીને આખું કીધું છે. વી વિલ નોટ ગોઈંગ ધેર. ખ્યાલ આવે છે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે જે આપણે વાંચ્યું એનો ખૂબ વિચાર કરવા માટે જે જીવ તત્પર હોય એ જીવ એ સારો શ્રોતા છે. શ્રોતા એટલે આપણે ખાલી સાંભળી લીધું અને આપણું કામ થઈ ગયું એમ નહીં, સાંભળીને જે પોતે અંદર ડાયજેસ્ટ કરે એ ખરેખર શ્રોતા છે. હવે જો આમાં બીજો એક બહુ સરસ કોન્સેપ્ટ છે, તો આઈ વિલ જસ્ટ ટેક યુ થ્રુ ધીસ, કેમ કે 5 જ મિનિટ છે. જો આપણે ફર્સ્ટ પેરેગ્રાફનો લાસ્ટ સેન્ટેન્સ વાંચ્યું ને કે નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય, બરાબર, પછી નેક્સ્ટ એ પ્રમાણે, તો નવીન શ્રોતાનું સ્વરૂપ છે. આમાં છે શ્રોતાને કેટેગરાઇઝ કરી નાખેલ કે નવીન શ્રોતા કોણ, એક્સપિરિયન્સ શ્રોતા કોણ, અને બેસ્ટ શ્રોતા કોણ. જો હવે નેક્સ્ટ પેરેગ્રાફનું આપણે થોડું નીચે વાંચીએ, નેક્સ્ટ પેરેગ્રાફ છે ને એની લાસ્ટ લાઈન વાંચે સીધી, એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ. આ કેવા શ્રોતા છે કે જે થોડા એક્સપિરિયન્સ શ્રોતા છે. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર કીધી છે, જો જે જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધાળુ હોય, નાના પ્રકારના શાસ્ત્ર સાંભળીને જેની બુદ્ધિ નિર્મળ થઈ હોય, એટલે જેને ઓલરેડી નાના પ્રકારના શાસ્ત્રનો સ્વાધ્યાય છે અને એની બુદ્ધિ એને કારણે નિર્મળ થઈ છે, નિશ્ચય વ્યવહાર આદિનું સ્વરૂપ યથાર્થપણે જાણીને સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણીને અવધારે છે, એટલે હવે એને નિશ્ચયને વ્યવહારને આદિ બધાનું સ્વરૂપ ખબર છે અને હવે એને આત્માને નિશ્ચય જાણીને અવધાર્યો છે. ખ્યાલ આવે છે ને? પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવંત થઈને પૂછે છે. આ સમોશરણમાં કોઈ મુનિરાજ હોય, ગણધર પરમાત્મા આદિ હોય, ઇન્દ્ર હોય, જે બધા 12 અંગના ધારી છે, એને પ્રશ્ન ઉભો થાય તો કેવી રીતના પૂછે? કે અતિ વિનયવંત થઈને ભગવાનને પ્રશ્ન પૂછે છે, અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે નિર્ણય કરે છે કોઈ બીજા હોય એને પૂછીને આપસમાં ચર્ચા કરીને નિર્ણય કરે છે. શાસ્ત્રમાં અતિ આસક્ત છે, જે શાસ્ત્ર સ્વાધ્યાયમાં અતિ આસક્ત છે, તથા ધર્મ બુદ્ધિપૂર્વક નિંદ્ય કાર્યનો ત્યાગી છે. હવે કોઈ પાપના કાર્ય કરતા નથી, ખ્યાલ આવ્યું? એટલે કે ઓટોમેટિકલી જે વ્રતિ યાદી થતા જાય છે એવા જીવો શાસ્ત્રના મધ્યમ શ્રોતા છે. આ મધ્યમ શ્રોતા છે, ખ્યાલ આવ્યો? હવે જે નીચે હજી એને નેક્સ્ટ પેરેગ્રાફ, એ નેક્સ્ટ પેરેગ્રાફનું એન્ડ લાસ્ટ લાઈન વાંચી લઈએ. એ પ્રમાણે શાસ્ત્રોના એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણો છે એવા જૈન શાસ્ત્રના શ્રોતા જોઈએ. હવે આ શ્રોતા છે ને, આ શ્રોતા એનાથી ઊંચા શ્રોતા છે. પહેલા પ્રાથમિક ભૂમિકાવાળા કીધા કે જેને હજી અંદરથી ક્યુરિયોસિટી જાગી છે, હું કોણ છું, ક્યાંથી થયો, આદિ. સેકન્ડ ભૂમિકાવાળા જે સ્વાધ્યાય શ્રોતા છે એ કીધું. હવે જો એનાથી આગળ કહે છે, વળી શાસ્ત્રોના વિશેષ લક્ષણ આ પ્રમાણે પણ છે, જે થર્ડ પેરેગ્રાફ વાંચે છે, વળી શ્રોતાના વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે. જેણે શાસ્ત્રનો સ્વાધ્યાય તો કર્યો, પણ એની સાથે સાથે હવે એને કંઈક વ્યાકરણ, ન્યાય આદિનું પણ જ્ઞાન છે. જૈન શાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતા બહુ વિશેષ શોભે છે. વળી એવો હોવા છતાં પણ જેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ ન સમજી શકે. માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી ગયો છે એ જૈન શાસ્ત્રનો હજી વિશેષ શ્રોતા છે. ખ્યાલ આવ્યો? જો પ્રાથમિક ભૂમિકા કીધી, મધ્યમ ભૂમિકામાં સ્વાધ્યાયી શ્રોતા કીધા, બરાબર. હવે એનાથી ઉપર કોને કીધા? કે જે સ્વાધ્યાયી તો છે પણ સાથે એમને વ્યાકરણ, ન્યાય આદિ બધાનું થોડું કર્સરી નોલેજ પણ છે. સાયન્સનું નોલેજ છે, આનું નોલેજ છે, તેનું નોલેજ છે, તો દે કેન કો રિલેટેડ બેટર, બરાબર. હવે એનાથી ઉપર કોણ કીધા? કે આ બધું જ છે, પણ આ બધું ખાલી કોરું જ્ઞાન છે. હજી જેને આત્માનો અનુભવ નથી એને ખાલી થિયોરેટિકલ બધું વાંચ્યું છે. હવે જેને આત્માનો અનુભવ થયો એને જે વાંચ્યું એને સાથે પ્રેક્ટિકલ અનુભવ પણ કર્યો છે, એટલે એ એનાથી વિશેષ શ્રોતા છે, બરાબર. હવે જો એનાથી વિશેષ કહેશે, જો માટે આત્મજ્ઞાન વડે જે સ્વરૂપનો આસ્વાદી છે તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. વળી જે અતિશયવંત બુદ્ધિ વડે વ અવધિ મન પર્યાય જ્ઞાન વડે સંયુક્ત હોય, આવે એનાથી મહાન શ્રોતા. કે કાં તો એમની અતિશયવંત બુદ્ધિ છે, જે શ્રુત કેવડી હોય ને, અતિશય બુદ્ધિ છે, બાર અંગના ધારી છે, બરાબર. તો એ આનાથી વિશેષ શ્રોતા છે. અથવા જે અવધિ મન પર્યાય જ્ઞાનના ધારી હોય, સંયુક્ત હોય, તે મહાન શ્રોતા જાણવો. એ પ્રમાણે શ્રોતાના વિશેષ ગુણ કીધા, બરાબર. જો આ રીતે શ્રોતાનું સ્વરૂપ શું છે, કે જેમ જેમ આગળ વધતા જાય છે, જેમ જેમ જ્ઞાન વધતું જાય છે, આત્માનો અનુભવ વધતો જાય છે, તો હવે મારું કામ થઈ ગયું, હવે મારે કાંઈ ભણવાની જરૂરત નથી, એમ નહીં, ખ્યાલ આવે છે ને. જેમ જેમ શાસ્ત્રનો સ્વાધ્યાય થતો જાય છે એમ એમ ખ્યાલ આવે છે ઉલટો, કે અરે આ મારા કરતા કેવડી ભગવાનનું જ્ઞાન તો ક્યાં આગળ છે, હજી તો શાસ્ત્રમાં કેટલા મર્મ ભર્યા હશે, ખ્યાલ આવે છે ને. જ્યાં શરૂઆત કરીએ તો શરૂઆત કરતા એ આમ જાણે અરે હું કંઈક છું, આમ હું ચોડો અને ઓલી શેરી સાંકડી એમ આપણે કહીએ ને. જેમ જેમ આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા જાય છે અને એમને જેમ જેમ થોડો થોડો ઉપદેશ સમજાતો જાય છે, એવી રીતના પોતે વિનયવંત થતા જાય છે, ખ્યાલ આવે છે. અને જેમ જેમ શાસ્ત્રનો સ્વાધ્યાય થતો ગયો, આત્માનો અનુભવ થયો, તો એમ થાય છે કે અરે હજી મને તો કાંઈ નથી ખબર. ગુરુદેવશ્રી કહે ને કે અમે તો કુનકુંદ આચાર્યના દાસાનું દાસ છીએ. અને કુનકુંદ આચાર્ય કેવા છે? કે તો તીર્થંકર પરમાત્માના દાસાનો દાસ છે, ખ્યાલ આવે છે ને. તો પોતાને દાસ થવામાં હવે એમને કોઈ એ મારું માન કશાય હણાય છે એવું લાગતું નથી. એમને શું ફીલ થાય છે કે અરે હજી મારે તો ઘણું શીખવાનું બાકી, ખ્યાલ આવે છે ને. સી ઇવેન્ચ્યુઅલી જેની એવી ફિલિંગ હોય ને કે મારે હજી ઘણું શીખવાનું બાકી છે, એ જ ખરેખર શ્રોતા છે. જેને થોડુંક કંઈક આવી ગયું, અરે અમે તો ગુરુદેવશ્રીને આટલા વર્ષોથી સાંભળ્યા, અમે તો એમના 35 વર્ષથી પ્રવચન સાંભળીએ છીએ, અમે તો એમનો સાક્ષાત સમાગમ કર્યો છે, અમે તો એમને આહાર દાન કરાવ્યું છે, અમે તો આમ કર્યું, અમે તો તેમ કર્યું, એમ કરીને જેને અહંકાર થઈ જાય છે, હવે શ્રોતા એમ કે એક માઇન્ડ બ્લોક થઈ જાય છે, હવે એમને કાંઈ અંદર ઉતરતું નથી. ખ્યાલ આવે છે? જો હજી આમાં ઘણું બધું છે શ્રોતાના પોઈન્ટ્સ, જે આપણે આત્માનુશાસનમાં 9-10 પોઈન્ટ છે, આપણે 4-5 પોઈન્ટ જ લીધા છે. આગળ હજી એવી વાત પણ આવશે કે જે શ્રોતા છે એ પોતાનો અભિપ્રાય લઈને આવે છે અને હવે સાંભળવા આવે છે કે, તો એ બરાબર શ્રોતા નથી. પોતાની જાણે બ્લેન્ક સ્લેટ લઈને આવે અને પછી ગુરુ શું કહે છે એ પ્રમાણે ઉપદેશનું ગ્રહણ કરે તો એ જ ખરેખર શ્રોતા છે. એ રીતે હજી શ્રોતાના અમુક પોઈન્ટ બાકી છે, આગળના ક્લાસમાં હજી લેવામાં આવશે. જીનવાણી સુધી નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શતવાર હૈ વંદના શતવાર. બોલો વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય, દ્વાદશાંગી જીનવાણી માતનો જય, હાલતા ચાલતા સિદ્ધ સમાન સાધુ પરમાત્માઓનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય, સનાતન દિગંબર જય ધર્મનો જય હો. જય જય.